એકત્રે જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આપણે સૌ એ વૈજ્ઞાનિક ક્રાંતિ વિશે સાંભળ્યું છે, ઇતિહાસમાં વાંચ્યું પણ છે, કોપરનિકસ, ગેલિલિયો, ન્યૂટન, એવું લાગે કે જાણે વિજ્ઞાનનો એક નવો જ સૂરજ ઉગ્યો. પણ શું ખરેખર એ એક ક્રાંતિ હતી કે પછી ઇતિહાસની એક વધુ રસપ્રદ, કદાચ જટિલ વાર્તા છે જે આપણે જાણતા નથી?
તમે બહુ સાચી વાત કરી. મોટા ભાગે આપણને એક એમ કે સરળ ચિત્ર જ બતાવવામાં આવે છે, પણ આજે આપણે લોરેન્સ એમ પ્રિન્સિપેના સંશોધન અને વિચારો પર આધારિત જે સ્ત્રોતો છે એની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા,
તેઓ આ ક્રાંતિના વિચારને જ પડકારે છે અને આપણને ઇતિહાસને એકદમ નવા અને કદાચ વધુ સાચા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે.
અને આ જાણવું આજે પણ અગત્યનું છે, ખરું ને? કારણ કે વિજ્ઞાન આજે આપણા જીવનનો ભાગ છે, પણ એનો વિકાસ ખરેખર કેવી રીતે થયો, એની રીતો કેવી રીતે ઘડાઈ, એ સમજવું જરૂરી છે. તો જ આપણે આજની વૈજ્ઞાનિક દુનિયાને વધુ સારી રીતે સમજી શકીએ. તો ચાલો આ ઐતિહાસિક સફરમાં આગળ વધીએ.
બિલકુલ, શરૂઆત કરીએ લોરેન્સ એમ પ્રિન્સિપેના પરિચયથી. એમની ઓળખ જ જુઓ ને કેટલી અનોખી છે. તેઓ ખાલી ઇતિહાસકાર નથી, પણ રસાયણશાસ્ત્રી પણ છે. અમેરિકાની પ્રખ્યાત જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં તેઓ ઇતિહાસ અને રસાયણશાસ્ત્ર બંનેના પ્રોફેસર છે.
વાહ, ઇતિહાસ અને વિજ્ઞાન, આવું સંયોજન તો ભાગ્યે જ જોવા મળે. આનાથી એમના કામમાં શું ફરક પડતો હશે? મતલબ એમની દ્રષ્ટિ કેવી રીતે અલગ પડતી હશે?
ઘણો મોટો ફરક પડે છે. જુઓ, તેઓ ફક્ત જૂના પુસ્તકો કે દસ્તાવેજો જ નથી વાંચતા, પણ તે સમયના વૈજ્ઞાનિકો, ખાસ કરીને પેલું કીમિયાગરો હતા ને,
હા હા,
એ લોકો જે પ્રયોગો કરતા તે પોતે પોતાની લેબોરેટરીમાં ફરીથી કરીને જુએ છે. એ પણ પાછી તે જમાનાની પદ્ધતિઓથી. આને તમે પ્રાયોગિક ઇતિહાસ કહી શકો. એ સમજ મળે છે જે ખાલી વાંચવાથી ના મળે. તેઓ સમજી શકે છે કે તે સમયના લોકો શું વિચારતા હશે, કેમ એ રીતે વિચારતા હશે અને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. એટલે જ તેઓ જે સ્થાપિત વાર્તાઓ છે ને, જેમ કે વૈજ્ઞાનિક ક્રાંતિ, એના પર સવાર ઉઠાવી શકે છે. એમનો ભાર મૂળ પુરાવા અને તે સમયના સંદર્ભ પર વધુ રહે છે.
તો પ્રિન્સિપેનો મુખ્ય વાંધો શું છે આ વૈજ્ઞાનિક ક્રાંતિ શબ્દ સામે? એમનો મુખ્ય વિચાર શું છે, આમ ટૂંકમાં કહીએ તો?
એમનો મૂળ મુદ્દો એ છે કે 1500 થી 1700 વચ્ચેનો જે સમયગાળો છે, જેને આપણે બહુ નાટકીય રીતે ક્રાંતિ કહી દઈએ છીએ, તે ખરેખર મધ્યયુગીન વિચારસરણીમાંથી અચાનક થયેલો કોઈ ભંગાણ કે રપ્ચર નહોતો. એવું નહોતું કે ભાઈ કોઈ સ્વિચ દબાવી અને અંધારામાંથી સીધું અજવાળું થઈ ગયું.
ઓહ, તો જો એ ક્રાંતિ નહોતી તો પછી શું હતું? કારણ કે ફેરફારો તો ઘણા મોટા થયા હતા, એ તો દેખીતું છે ને?
ચોક્કસપણે ફેરફારો તો થયા જ હતા, પણ પ્રિન્સિપલે એને ક્રમિક વિકાસ અથવા ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન તરીકે જુએ છે. તેઓ બતાવે છે કે આ નવા વિચારોના મૂળ ખૂબ ઊંડા હતા. મધ્યયુગના તત્વજ્ઞાનમાં, યુનિવર્સિટી પ્રણાલીમાં, પછી પેલા ઇસ્લામિક વિદ્વાનોએ જે જ્ઞાન સાચ્યું અને વિકસાવ્યું એમાં, અને છેક પ્રાચીન ગ્રીક ફિલોસોફી સુધી, એ બધામાં એના મૂળ હતા. એટલે પૂછે છે, શું ખરેખર કોઈ એવી એક ક્ષણ હતી જ્યારે બધું બદલાઈ ગયું, કે પછી આ એક ધીમી, સતત ચાલતી અને ઘણી બધી બાબતોથી પ્રભાવિત થયેલી પ્રક્રિયા હતી?
એટલે એમનો કહેવાનો અર્થ એવો થયો કે આપણે ઇતિહાસને અંતથી શરૂઆત તરફ જોઈએ છે. મતલબ આપણે જાણીએ છીએ કે ન્યૂટન આવ્યા, એટલે આપણે કોપરનિકસને સીધા ન્યૂટનના પુરોગામી માની લઈએ છીએ અને વચ્ચેનું બધું ભૂલી જઈએ છીએ.
બિલકુલ, આને ઇતિહાસ લેખનમાં ટીલિયોલોજી કહે છે, એટલે કે અંતિમ પરિણામને ધ્યાનમાં રાખીને ભૂતકાળનું અર્થઘટન કરવું. પ્રિન્સિપે કહે છે કે કોપરનિકસ, ગેલિલિયો, ન્યૂટન જેવા લોકો પોતાને ક્રાંતિકારી નહોતા માનતા. ઘણા તો એવું માનતા હતા કે અમે પ્રાચીન જ્ઞાનને વધુ શુદ્ધ સ્વરૂપમાં પાછું લાવી રહ્યા છીએ. એમના કામમાં જૂના અને નવા વિચારોનું જબરદસ્ત મિશ્રણ હતું.
અને આ ચર્ચા ખાલી કોણે શું શોધ્યું એના વિશે નથી, પણ એનાથી ઘણી ઊંડી છે, બરાબર ને?
હા, ચોક્કસ. આ ચર્ચા એ સમજવા વિશે છે કે કુદરતને જોવાની, સમજવાની અને એની તપાસ કરવાની જે રીતો હતી એ કેવી રીતે બદલાઈ. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે?
શું?
એ છે કે આ નવી રીતો પણ જૂની પરંપરાઓ, જેમ કે કિમિયાગરી, જ્યોતિષ, પેલું કુદરતી જાદુ અને ધાર્મિક માન્યતાઓ સાથે એકદમ ગૂંથાયેલી હતી. તે સમયના લોકો માટે વિજ્ઞાન, ધર્મ અને જાદુ વચ્ચે આજની જેવી કોઈ સ્પષ્ટ દિવાલ હતી જ નહીં.
ચાલો આ વાતને થોડી વધુ ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ આ ક્રાંતિ શબ્દથી જ. તમે કહ્યું કે તે સમયના લોકો તો એનો ઉપયોગ નહોતા કરતા, તો પછી આ શબ્દ આવ્યો ક્યાંથી? કોણે પ્રચલિત કર્યો?
સારો પ્રશ્ન છે. પ્રિન્સિપે સમજાવે છે કે આ શબ્દ મોટે ભાગે 20મી સદીના ઇતિહાસકારો જેમ કે હર્બર્ટ બટરફિલ્ડ અને એલેક્ઝાન્ડ્રિક કોયરે જેવા લોકોએ વધારે પ્રચલિત કર્યો. એમનો હેતુ એક ચોક્કસ પ્રકારની વાર્તા કહેવાનો હતો, એક એવી વાર્તા જેમાં મધ્યયુગના અંધકાર અને આધુનિક વિજ્ઞાનના પ્રકાશ વચ્ચે એક નાટકીય વિભાજન દેખાય. જાણે એક હીરોની વાર્તા હોય જ્યાં વિજ્ઞાને ધર્મ અને અંધશ્રદ્ધાને હરાવી દીધા.
ઓહો, એટલે કે ઇતિહાસ પોતે કેવી રીતે લખાય છે એ પણ એક પ્રકારની વાર્તા જ છે. આ તો પેલું ઇતિહાસ લેખન હિસ્ટોરિયોગ્રાફીનો મુદ્દો થયો કહેવાય.
બરાબર. અને આ જે પરંપરાગત વાર્તા છે ને, એ વાસ્તવિકતાને બહુ સરળ બનાવી દે છે. મધ્યયુગ કંઈ બૌદ્ધિક રીતે સાવ સૂનો નહોતો. યુનિવર્સિટીઓ હતી, તર્કશાસ્ત્રનો વિકાસ થઈ રહ્યો હતો, કુદરતી ફિલોસોફીની એક મજબૂત પરંપરા હતી, અને આપણે પેલા ઇસ્લામિક જગતના વિદ્વાનોના પ્રચંડ યોગદાનને તો ભૂલી જ ન શકીએ.
હા, એ વાત સાચી.
ઇબ્ન સિના, ઇબ્ન રશ્દ, ઇબ્ન અલ હયથમ જેવા કેટલાય વિદ્વાનોએ ગ્રીક જ્ઞાન સાચવ્યું અને એમાં ખગોળ, ગણિત, ચિકિત્સા, પ્રકાશશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં બહુ મહત્વના ઉમેરા કર્યા. આ જ્ઞાન પાછળથી યુરોપમાં પુનર્જાગરણનો આધાર બન્યું હતું.
તો આ પરંપરા ચાલુ જ હતી એમ કહેવાય. હવે વાત કરીએ કોપરનિકસની. એમને તો ક્રાંતિના પિતામહ ગણવામાં આવે છે ને, જેમણે કહ્યું કે પૃથ્વી નહીં પણ સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે. આ કંઈ નાનું સૂનો બદલાવ તો નહોતો જ ખરું ને?
દેખીતી રીતે મોટો બદલાવ હતો, હા, પણ પ્રિન્સિપે આપણને એની પાછળની જે વાસ્તવિકતા છે એ સમજાવે છે. નિકોલસ કોપરનિકસ 1443-1553 પોતે પ્રાચીન ગ્રીક ખગોળશાસ્ત્રી ટોલેમીના કામ પર બહુ નિર્ભર હતા. એમનો મુખ્ય હેતુ ક્રાંતિ કરવાનો નહોતો, પણ ટોલેમીના મોડેલમાં જે ગાણિતિક ગૂંચવણો અને અસંગતતાઓ હતી ને, એને દૂર કરીને એક વધુ સરળ, સુસંગત અને ગાણિતિક રીતે સુંદર મોડેલ બનાવવાનો હતો જે પ્રાચીન આદર્શોને વધુ અનુરૂપ હોય.
એમરે સૂર્યને કેન્દ્રમાં મૂક્યો એ એક પ્રકારનો ગાણિતિક સુધારો હતો એમ કહેવાય. બ્રહ્માંડની વાસ્તવિકતા બદલવાનો દાવો શરૂઆતમાં નહોતો.
હા, શરૂઆતમાં તો ઘણા અંશે એવું જ હતું. ઘણા લોકોએ એને બ્રહ્માંડના સાચા ચિત્ર તરીકે નહીં પણ ગ્રહોની સ્થિતિની ગણતરી કરવા માટેના એક સારા ટૂલ કે સાધન તરીકે જ જોયું. એને સ્વીકૃતિ મળતા તો 100 વર્ષથી પણ વધુ સમય લાગ્યો. દરમિયાન ટાયકો બ્રાહે 1546-1601 નામના એક ખગોળશાસ્ત્રીએ બહુ જ ચોક્કસ અવલોકનો કર્યા.
હા, એમના અવલોકનો બહુ પ્રખ્યાત છે.
હા, અને એ અવલોકનોએ જૂની માન્યતાઓને હચમચાવી દીધી. જેમ કે તેમણે 1572માં એક નવો તારો, સુપરનોવા, અને 1577માં એક ધૂમકેતુ જોયા. આનાથી એરિસ્ટોટલની એ વાત ખોટી પડી કે આકાશ સંપૂર્ણ છે અને કદી બદલાતું નથી.
અને ટાયકો બ્રાહેના આ જ ડેટાનો ઉપયોગ કરીને પછી યોહાનેસ કેપલર આગળ વધ્યા, બરાબર ને?
હા,
જેમણે પેલી ગ્રહોની લંબગોળ કક્ષા શોધી કાઢી.
હા, યોહાનેસ કેપલર 1571-1630 એ બ્રહેના વર્ષોના ડેટાનું વિશ્લેષણ કરીને ગ્રહોની ગતિના 3 નિયમો આપ્યા. પણ અહીં પણ રસપ્રદ વાત એ છે કે કેપલર ખાલી ગણિતશાસ્ત્રી નહોતા. એમનું કામ રહસ્યવાદ, પ્લેટોનિક વિચારો અને ઊંડી ધાર્મિક માન્યતાઓથી ભરેલું હતું. તેઓ માનતા હતા કે ભગવાન એક મહાન ભૂમિતિશાસ્ત્રી છે અને આખું બ્રહ્માંડ ગાણિતિક સંવાદિતા પર રચાયેલું છે.
અને પછી આવ્યા ગેલિલિયો ટેલિસ્કોપ સાથે. એમના વિશે શું? એમનો ચર્ચ સાથેનો સંઘર્ષ તો બહુ જ પ્રખ્યાત છે. એને તો વિજ્ઞાન વિરુદ્ધ ધર્મની લડાઈ ગણવામાં આવે છે ને?
જુઓ, ગેલિલિયો ગેલિલી 1564-1642 એ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને જે અવલોકનો કર્યા, ગુરુના ચંદ્રો, શુક્રની કળાઓ, ચંદ્ર પરના પર્વતો, એણે કોપરનિક્સના મોડલને જબરદસ્ત પુરાવા આપ્યા, એ વાત સાચી. પણ એમનો ચર્ચ સાથેનો જે સંઘર્ષ હતો ને, એ માત્ર વિજ્ઞાન વિરુદ્ધ ધર્મની સીધી સાધી લડાઈ નહોતી, જેમ આપણને ઘણીવાર કહેવામાં આવે છે.
ઓ, એમ તો બીજું શું હતું એમાં?
કારણ હતું, વ્યક્તિગત દુશ્મનાવટ હતી, વૈજ્ઞાનિક પુરાવાની પદ્ધતિ અંગે મતભેદ હતા, અને સૌથી મોટો મુદ્દો એ હતો કે બાઇબલનું અર્થઘટન કોણ અને કેવી રીતે કરી શકે. આ ધાર્મિક અને સત્તાના ગહન પ્રશ્નો પણ હતા.
આ તો ખરેખર ઘણું જટિલ લાગે છે. તો ખાલી ખગોળશાસ્ત્ર જ નહીં, પણ કુદરતને સમજવાની આખી રીત બદલાઈ રહી હતી એવું લાગે છે. પેલું તમે કહ્યું યાંત્રિક દર્શન, એ શું હતું બરાબર?
બરાબર, આ સમયગાળાનો એક મોટો વૈચારિક બદલાવ હતો. એરિસ્ટોટલના ઉદ્દેશ્યલક્ષી વિશ્વમાંથી યાંત્રિક વિશ્વ તરફ જવાનો, એટલે કે વસ્તુઓ શા માટે છે એના ઉદ્દેશ્યને બદલે વસ્તુઓ કેવી રીતે કામ કરે છે એના પર ભાર. રેને દેકાર્ત 1596 થી 1650 જેવા વિચારકોએ કહ્યું કે બ્રહ્માંડ એક વિશાળ ઘડિયાળ જેવું મશીન છે.
એટલે કે બધું જ નાના નાના કણોની અથડામણ અને ગતિથી ચાલે છે, ગ્રહોની ગતિથી લઈને આપણા શરીરમાં થતી ક્રિયાઓ સુધી.
હા, એવો વિચાર હતો કે કુદરતની બધી જ ઘટનાઓને પદાર્થના નાના નિષ્ક્રિય કણોની ગતિ, આકાર અને ટક્કર દ્વારા સમજાવી શકાય. આ દર્શન કેવી રીતે પર વધુ ધ્યાન આપતું હતું, શા માટે, એટલે કે અંતિમ ઉદ્દેશ્ય શું છે પર ઓછું. પણ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે દેકાર્ત સહિત મોટાભાગના સમર્થકો ખૂબ ધાર્મિક હતા. તેઓ માનતા હતા કે આ મશીન ભગવાને બનાવ્યું છે અને એ જ એને ચલાવે છે.
આ નવો અભિગમ શરીર અને પદાર્થના અભ્યાસમાં કેવી રીતે દેખાયો, દાખલા તરીકે મેડિકલ સાયન્સમાં?
એ પણ બહુ રસપ્રદ છે. એન્ડ્રેસ વેસેલિયસે 1514-1564 પોતે શબ પરીક્ષણ કર્યું અને સદીઓથી ચાલતી આવતી પ્રાચીન રોમન ચિકિત્સક ગેલેનની માન્યતાઓને પડકારી. એમણે બતાવ્યું કે પુસ્તકોમાં લખ્યું છે એના કરતાં જાતે જોયેલું વધુ સાચું છે, એટલે કે પ્રત્યક્ષ અવલોકનનું મહત્વ વધ્યું. એ જ રીતે વિલિયમ હાર્વે 1578-1657 લોહીના પરિભ્રમણને સાબિત કર્યું અને હૃદયને એક પંપ તરીકે વર્ણવ્યું, જાણે શરીર પણ એક પ્રકારનું મશીન હોય.
અને હવે આવે છે કિમિયાગરી, એલ્કેમી, પ્રિન્સિપેનો ખાસ વિષય. આપણે તો કિમિયાગરીને પેલું સોનું બનાવવાની નિષ્ફળ કોશિશ જ માનીએ છીએ મોટા ભાગે.
અને આ જ સૌથી મોટી ગેરસમજ છે જેને પ્રિન્સિપે દૂર કરે છે. તેઓ કિમિયાગીરી અને રસાયણશાસ્ત્ર વચ્ચે કોઈ મોટો ભેદ નથી કરતા, પણ તે સમયના શબ્દ કાઇમિસ્ટ્રીનો ઉપયોગ કરે છે, જેમાં બંનેનો સમાવેશ થતો હતો. તે ખાલી સોનું બનાવવાનો પ્રયાસ નહોતો, એ તો પદાર્થની મૂળભૂત રચના સમજવાનો, શક્તિશાળી દવાઓ બનાવવાનો, જેમ પેરાસેલ્સે કર્યું, અને ઘણીવાર તો આધ્યાત્મિક શુદ્ધિ મેળવવાનો એક ગહન પ્રાયોગિક અને દાર્શનિક માર્ગ હતો.
શું વાત કરો છો! તો પછી રોબર્ટ બોયલ, જેમને આપણે આધુનિક રસાયણશાસ્ત્રના પિતા કહીએ છીએ, એમનું શું? એ તો આ બધાથી અલગ હશે ને?
ના, જરાય નહીં. પ્રિન્સિપે બતાવે છે કે રોબર્ટ બોયલ 1627-1691 તો આજીવન કિમિયાગીરીના ઊંડા અભ્યાસી અને પ્રેક્ટિશનર હતા. એમના માટે ગેસના નિયમો, બોઇલનો નિયમ શોધવાના પ્રયોગો અને ગુપ્ત કિમિયાગીરીના પ્રયોગો અલગ નહોતા. બંને ઈશ્વરે બનાવેલા પદાર્થના રહસ્યોને ઉકેલવાના પ્રયાસો જ હતા.
અરે બાપરે, આ તો આખી ધારણા જ બદલી નાખે એવી વાત છે. અને હવે વાત કરીએ આ યુગના શિખર સમાન આઇઝેક ન્યૂટનની. એમના વિશે પ્રિન્સિપિયા શું કહે છે? એ તો પાક્કા વૈજ્ઞાનિક હતા ને? એમણે તો ગણિત અને ભૌતિકશાસ્ત્ર પર જ કામ કર્યું હશે ને?
હા, આઇઝેક ન્યૂટન 1643-1727 એક ગેલિલિયો અને કેપ્લરના કામને ગુરુત્વાકર્ષણના નિયમ હેઠળ એક કરીને ભૌતિકશાસ્ત્રમાં ક્રાંતિ આણી, એ વાત 100% સાચી. તેમનો ગ્રંથ પ્રિન્સિપિયા મેથેમેટિકા 1687 એ યાંત્રિક વિશ્વદૃષ્ટિની પરાકાષ્ઠા હતી. પણ અહીં એક મોટો પણ છે.
પણ શું? અહીં પણ કોઈ વળાંક છે કે શું?
બહુ મોટો વળાંક છે. પ્રિન્સિપિયા પુરાવા સાથે બતાવે છે કે ન્યૂટને ભૌતિકશાસ્ત્ર અને ગણિત પર જેટલો સમય આપ્યો, તેટલો જ, કદાચ એનાથી પણ વધારે સમય, કિમિયાગરીના ગુપ્ત પ્રયોગો અને બાઇબલની ભવિષ્યવાણીઓ અને એના ગુપ્ત અર્થ સમજવામાં ગાળો હતો.
ખરેખર ન્યૂટન અને કિમિયાગરી અને બાઇબલનું અર્થઘટન,
આ માન્યમાં નથી આવતું. આપણે તો એમને ખાલી સફરજન પડતું જોનારા વૈજ્ઞાનિક તરીકે જ ઓળખીએ છીએ.
હા, પણ એ સત્ય છે. એમના હજારો પાનાના લખાણો કિમિયાગરી અને ધર્મશાસ્ત્ર પર છે. એમના માટે આ બધું અલગ નહોતું. ભૌતિકશાસ્ત્ર, કિમિયાગરી, ધર્મશાસ્ત્ર આ બધું ઈશ્વરની રચના અને યોજનાને સમજવાના અલગ અલગ રસ્તા હતા. એમની કિમિયાગરી એ સમજવાનો પ્રયાસ હતો કે આ યાંત્રિક લાગતા બ્રહ્માંડ પાછળ કઈ સક્રિય દૈવી શક્તિઓ કામ કરે છે.
તો આ બધા મહાન લોકો પોતપોતાની રીતે કામ કરી રહ્યા હતા, પણ આ વ્યક્તિગત પ્રયાસો એક સંગઠિત પ્રવૃત્તિ કેવી રીતે બન્યા, જેને આપણે આજે વિજ્ઞાન કહીએ છીએ, એક સમુદાય તરીકે?
અહીં વૈજ્ઞાનિક સોસાયટીઓની ભૂમિકા બહુ મહત્વની બને છે. ખાસ કરીને લંડનની રોયલ સોસાયટી 1660 અને પેરિસની એકેડેમી રોયલ ધ સાયન્સીસ 1666. આ સંસ્થાઓએ વૈજ્ઞાનિકોને મળવા, ચર્ચા કરવા, પ્રયોગો બતાવવા અને વિચારોની આપ લે કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું.
અને એમણે પહેલા જર્નલ્સ પણ શરૂ કર્યા હતા ને, જેનાથી સંશોધન પ્રકાશિત થતું.
હા, એ સૌથી મહત્વનું પગલું હતું. રોયલ સોસાયટીનું ફિલોસોફિકલ ટ્રાન્ઝેક્શન્સ જેવા જર્નલ્સથી સંશોધનના પરિણામો ઝડપથી બીજા સંશોધકો સુધી પહોંચવા લાગ્યા. આનાથી સહયોગ વધ્યો, પદ્ધતિઓ સુધરી, એકબીજાના કામ પર ટીકા ટિપ્પણી થવા લાગી અને કુદરતી દર્શન, નેચરલ ફિલોસોફીને સમાજમાં માન્યતા અને પ્રતિષ્ઠા મળી. ધીમે ધીમે વિજ્ઞાન એક સામાજિક અને સહયોગી પ્રવૃત્તિ બની.
અદ્ભુત. તો ચાલો આ આખી રસપ્રદ ચર્ચાના જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલો અને સૌથી મોટો મુદ્દો તો એ જ થયો કે ક્રાંતિ શબ્દ પોતે જ ભ્રામક છે. આ એક ક્રમિક વિકાસ હતો. મને લાગે છે કે આ આપણા જીવનમાં પણ લાગુ પડે છે. નહીં, કોઈ પણ મોટી સફળતા કે બદલાવ રાતોરાત નથી આવતો. એ નાના નાના સુધારાઓ અને સતત પ્રયત્નોનું પરિણામ હોય છે.
બિલકુલ સાચી વાત. બીજો મુદ્દો, ભૂતકાળને આજના ચશ્માથી ન જોવાનો. પેલી ટીલિયોલોજી ટાળવી, તે સમયના લોકોને તેમના પોતાના સમય અને સમજણના સંદર્ભમાં સમજવા. આપણે પણ ઘણીવાર જૂની પેઢી કે અલગ સંસ્કૃતિના લોકોને આપણી રીતે જ માપી લેતા હોઈએ છીએ, ખરું ને? આ વાત આપણને વધુ સહિષ્ણુ અને સમજદાર બનવાનું શીખવે છે.
ત્રીજું, અને મારા માટે તો આ સૌથી રસપ્રદ વાત હતી, એ છે વિજ્ઞાન, ધર્મ અને જાદુ વચ્ચેની તે સમયની નિકટતા અને એકીકરણ. એ લોકો માટે કુદરતનો અભ્યાસ એ ઈશ્વરને સમજવાનો જ એક માર્ગ હતો. આજે આપણે ઘણીવાર વિજ્ઞાનને, શ્રદ્ધાને એકદમ સામસામે મૂકી દઈએ છીએ, પણ ઇતિહાસ જુઓ તો કંઈક જુદી જ વાત કહે છે.
ચોથો મુદ્દો, પેલું યાંત્રિક દર્શન અને ગણિતનો વધતો પ્રભાવ. જગત કેવી રીતે કામ કરે છે તેના પર ભાર. આજે પણ આપણે કોઈ પણ સમસ્યા હોય તો એને ભાગોમાં તોડીને, એનું વિશ્લેષણ કરીને, માપીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એ વૃત્તિ કદાચ અહીંથી જ વધુ મજબૂત બની હશે.
પાંચમું, પ્રત્યક્ષ અવલોકન અને પ્રયોગોનું વધતું મહત્વ. પુસ્તકોમાં શું લખ્યું છે એના કરતાં જાતે કરીને જોવું, અનુભવવું અને શીખવું. આપણે ત્યાં પણ લર્નિંગ બાય ડુઇંગની વાત થાય છે, એનું મૂળ કદાચ અહીં જોઈ શકાય.
અને છઠ્ઠો મુદ્દો, વિજ્ઞાનનો સામાજિક સંદર્ભ. કોઈ એક હીરો બધું નથી કરી શકતો. સંસ્થાઓ, સહયોગ, ચર્ચા વિચારણા, આર્થિક ટેકો, આ બધું જ જ્ઞાનના વિકાસ માટે અનિવાર્ય છે. કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ માટે સમુદાય અને સહકારનું મહત્વ અહીં સ્પષ્ટ થાય છે.
પ્રિન્સિપેના કામમાંથી કેટલાક વિચારો તો એવા છે જે ખરેખર યાદ રહી જાય અને આપણી જૂની માન્યતાઓ પર સવાલ ઊભા કરે. કોઈ એવા યાદગાર વિચારો શેર કરશો?
હા, ચોક્કસ. જેમ કે પહેલો વિચાર, વૈજ્ઞાનિક ક્રાંતિ એ કોઈ ઘટના નથી, પણ આપણે પાછળથી કહેલી એક વાર્તા છે. આ સીધું એ બતાવે છે કે ઇતિહાસ કેવી રીતે લખાય છે અને સમય જતાં એનું અર્થઘટન પણ કેવી રીતે બદલાય છે.
બીજો,
મધ્યયુગીન કુદરતી દર્શન પછાત નહોતું, પણ એક જટિલ અને સમૃદ્ધ બૌદ્ધિક પરંપરા હતી. આ ભૂતકાળના જ્ઞાન અને પરંપરાઓ પ્રત્યે આદર રાખવાનું શીખવે છે. ત્રીજો, કોપરનિકસ જેવા લોકો ક્રાંતિ કરવા કરતાં પ્રાચીન જ્ઞાનને વધુ શુદ્ધ રીતે પુનઃસ્થાપિત કરવામાં વધુ રસ ધરાવતા હતા. આ તેમના વાસ્તવિક ઇરાદાઓ અને તે સમયના માહોલને સમજવામાં મદદ કરે છે.
ચોથો, વિજ્ઞાન અને ધર્મને સ્પષ્ટ રીતે અલગ પાડવા એ આધુનિક સમયનો ભેદ છે, જે ભૂતકાળની સાચી સમજને વિકૃત કરી શકે છે. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.
અને પાંચમો, ખાસ કરીને ન્યૂટન વિશેનો. ન્યૂટનની કિમિયાગરી એ તર્કસંગત વિચારસરણીમાંથી ભટકાવ નહોતો, પણ તેમની પદાર્થ અને બળની પ્રકૃતિની ઊંડી તપાસનો એક અભિન્ન ભાગ હતો. આ બતાવે છે કે વૈજ્ઞાનિક કોને કહેવાય એની વ્યાખ્યા પણ સ્થિર નથી, એ બદલાતી રહે છે.
તો આ બધી વાતો પરથી આજે આપણે આપણા રોજિંદા જીવન માટે, આપણી સમજણ માટે શું બોધપાઠ લઈ શકીએ?
જો પહેલું તો એ કે કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કેવી રીતે થાય છે એની વાસ્તવિક સમજ, એ ધીમી હોય છે, એમાં ઘણા લોકોનો સહયોગ હોય છે, ભૂલો થાય છે, પાછા પડાય છે અને ક્યારેક સાવ અણધાર્યા રસ્તાઓ પરથી પણ નવી દિશા મળે છે. બીજું, પેલો વર્તમાનવાદ, પ્રેઝન્ટિઝમ ટાળવો, એટલે કે ભૂતકાળ કે અન્ય દ્રષ્ટિકોણને આજના માપદંડોથી ન માપવા, તેમના પોતાના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરવો.
અને પેલી આંતરશાખાકીય વિચારસરણી, ઇન્ટરડિસિપ્લિનરી થિંકિંગની વાત પણ મને બહુ મહત્વની લાગી. તે સમયના મોટાભાગના મહાન વિચારકો જુઓ તો તેઓ ગણિત, ફિલોસોફી, ધર્મ, કળા બધાને જોડીને વિચારતા હતા. આજે આપણે જ્ઞાનને બહુ સાંકડા ખાનાઓમાં વહેંચી દીધું છે. કદાચ નવીનતા અને મોટી શોધો આવા ખાનાઓ તોડવાથી જ આવતી હોય છે, જેમ પ્રિન્સિપે પોતે ઇતિહાસ અને રસાયણશાસ્ત્રને જોડે છે.
ચોક્કસપણે. અને છેલ્લે, કોઈપણ વાર્તા કે વૃત્તાંત, નેરેટિવ, પછી તે ઇતિહાસની હોય, સમાચારોની હોય કે પછી કોઈ વ્યક્તિ વિશેની હોય, તેને સાંભળતી વખતે થોડું વિવેચનાત્મક રીતે વિચારવું કે ભાઈ આ વાર્તા કોણ કહી રહ્યું છે, શા માટે આ રીતે કહી રહ્યું છે અને આ સરળ લાગતી વાર્તા પાછળ કઈ જટિલતાઓ છુપાયેલી હોઈ શકે છે.
સાચી વાત છે. મારા માટે તો આખી ચર્ચામાં સૌથી મોટી આહા ક્ષણ એ હતી કે ન્યૂટન, જેમને આપણે તર્કના શિખર સમાન માનીએ છીએ, તે કિમિયાગરી અને બાઇબલના ગૂઢ અભ્યાસમાં આટલા ઊંડા ઉતરેલા હતા. આણે મારા મનમાં ન્યૂટનની જે છબી હતી ને, એને ખરેખર બદલી નાખી.
અને મારા માટે એ સમજવું બહુ મહત્વનું રહ્યું કે ક્રાંતિ શબ્દ પોતે જ કેટલો ભ્રામક અને પાછળથી લગાડેલો લેબલ હોઈ શકે છે. ઇતિહાસ એ કોઈ સીધી લીટીમાં ચાલતી પ્રગતિની ગાડી નથી, પણ અનેક જટિલ પ્રવાહોનું એક ગૂંચળા જેવું વણાટ છે. આ સમજ ઇતિહાસના અન્ય સમયગાળાઓને જોવાની આપણી દ્રષ્ટિ પણ બદલી શકે છે.
અંતિમ વિચાર મૂકીને જઈએ, જો વૈજ્ઞાનિક ક્રાંતિની વાર્તા આટલી જટિલ અને બહુસ્તરીય છે, તો શું આપણે ઇતિહાસની અન્ય ક્રાંતિઓ, જેમ કે ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ કે પછી આપણી પોતાની આઝાદીની લડત કે અત્યારની આ ડિજિટલ ક્રાંતિને પણ તેમની પ્રચલિત સરળ વાર્તાઓથી આગળ જઈને તેમના વધુ ઊંડા મૂળ, તેમના ક્રમિક વિકાસ અને તેમાં રહેલી જટિલતાઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, શું લાગે છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.